દાજિયા ઉપર ડાઉન. ભરતજીને પિતાના મૃત્યુથી તો દજાયેલા છે, પણ પછી સમાચાર આપ્યા કે તારા માટે આ બધું કર્યું છે, એટલે ભરતજીને એમ થયું કે નિમિત્ત આ બધાનો હું બન્યો. પિતાના મૃત્યુનું કારણ ભગવાનનું વન જવું અને વનમાં જવાનું પણ કારણ ભરત. આમ આવા અમંગલ, આવા દુઃખદ ઘટનાના નિમિત્ત બનવાની અંદર માણસ ઘણો જ ભાંગી પડે, થાક હારી જાય, કંઈ જ સૂઝે નહીં કે આ આટલા મોટા પરિવારનું આવું નિમિત્ત હું બન્યો. ઘરમાં કંઈક અમંગળ બની જાય ને એનો નિમિત્ત ઘરનો જ માણસ બને ત્યારે કેટલો આઘાત લાગે, મારાથી આ થઈ ગયું, હું એનું કારણ બન્યો. તો હેતુ અપન અપવું જાણી કે આ બધા જ દુઃખનું મૂળ કારણ તે હું છું. જો કઈ કઈ ઉપર માં ઉપર નથી લીધું, બહુ શાંતિથી પૂછ્યું, કહું પી તું મૃત્યુ મા તો મહતારી, એમ પૂછ્યું કે પિતાના મૃત્યુનું કારણ કે મા, પણ જ્યાં કારણ કહી દીધું એની સાથે જ એકદમ આમ જાણે આભ તૂટી પડ્યું હોય, વીજળી પડી હોય ઉપર, એમ થકિત રહે દરી મૌન, બિલકુલ મૌન થઈ ગયા, સ્થિર ગંભીર માણસ જેને કહેવાય ને બે બાકડો થઈ જાય, એનું મગજ કશું જ કામ ના કરે, કે ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ આવી પરિસ્થિતિ આવી પડે એની સાથે જ એનું મગજ એવું ગૂંચાઈ જાય, એવું અટવાઈ જાય, કોઈ નિર્ણય ન લઈ શકે, કઈ વાત ન કહે, બોલી જ ન શકે, ચૂપ થઈ. કારણ આખા મગજરૂપી બધી જ ઓફિસોમાં ખળભળાટ મચી ગયો, કોઈ નિર્ણય નહીં, કરવું શું કોઈને સૂઝે નહીં, કા કેમ કે આનો નિર્ણય આપે કોણ? કારણ કે જે મુખ્ય છે એ જ આ રીતે દુઃખી છે. આમ ભરતજી આ બે સમાચાર સાંભળ્યા, પિતાનું મૃત્યુ અને ભગવાનનું વનગમન, એ બે સાંભળતાની સાથે અને એમાં પોતે જ એનું કારણ છે એટલા માટે સહમી ગયા, એકદમ આમ ફફડી ગયા કે આનું શું થશે. બિલકુલ મૌન ચૂપ થઈ ગયા, વ્યાકુળ થયેલા ભરતજીને જોઈને પોતાના દીકરાને સમજાવતી માં બિકલ બિલો કી સુતહી, સમજાવવા માંડ્યું કે બેટા દીકરા અનેક બાબતોની માટે જાણે સમજાવતી હોય, ધીરજ આપતી હોય, ભલે કઈ કઈને એમ લાગતું હોય કે હું મલમ લગાવું છું, પણ ભરતજીને તો એ ચચરતા મીઠા જેવું હતું. જરે પર લો ને દાજા ઉપર જાણે મીઠું ભભરાવતું હતું, એવી અવસ્થા ભરતજીની હતી. ભરતજીને કંઈ આનંદ નહોતો થયો કે હશ મારી માં કેટલી ડાહી, કેટલી બુદ્ધિશાળી, કે મારા પ્રત્યે મમતા, કે આખું રાજ, આખો રાજની સત્તા અને ધનકોષ મારા નામથી કરાવી લીધો. હશ આજની આ જીવાન પીઢીને રાતોરાત ના કરોડ નહીં અબજોપતિ થવાની ના જે સ્વપ્ન સેવતા હોય, આખી રાત રાતોરાત આખી સત્તા પોતાના જ હાથમાં આવી જાય તો કેવી મજા પડે. ભલે આજની પેઢી ગમે તેવી વિચારતી હોય પણ ભરત એ ભરત છે, એને સહેજ પણ રુચિ નથી માની વાત. આમ જે કંઈ કર્યું એમાં સહેજ પણ સંમતિ, સ્વીકૃતિ, રુચિ પોતાની દર્શાવી જ નથી, પણ એને બદલે સામેથી દુઃખી થયા. અને દુઃખી કેવા, દાજા ઉપર મીઠું ભભરાવતી હોય કૌશલ્યામાં કે શું કરું છું આ, કઈ કઈ જાણે દાજા ઉપર મીઠું ભભરાવતી હોય એવી સ્થિતિ, એવી અવસ્થા ભરતજીની થયેલી છે. ઉપરથી સમજાવવા બેઠા છે કઈ કઈ થી દીકરા તાત બેટા તારા પિતાને કઈ ચિંતા કરવા જેવી નથી. તાત રાવ નહીં સોચે, પિતાની સહેજ ચિંતા ન કરીશ, એનો શોક કરીશ નહીં. હવે પત્ની થઈને પોતાના પતિના મૃત્યુ સમયે આવા શબ્દો બોલે ભલે ગમે તેમ હશે, કેવી નિષ્ઠુરતા આવી ગઈ હશે હૃદયમાં, કેવું કઠોરપણું કે આ કઈ બહુ ચિંતા જેવું નથી. ભલે તારા બાપ સ્વધામ ગયા, સ્વર્ગે સિધાવ્યા, એની બહુ ચિંતા કરવા જેવી નથી. આમ કહીને મીઠું ગભરાવી રહી છે ઉપરથી. બાપ જેવો બાપ એનું મૃત્યુ થાય તો સ્વાભાવિક છે, સાહજિક છે, દુઃખ થયા વગર રહે નહીં. પણ પત્ની તરીકે પતિના મૃત્યુ માટે આવા શબ્દો કાઢે ત્યારે એના માટે કહે છે, જાણે પોતાના જે કંઈ સુકૃત હોય, સત્કર્મો હોય અને એ યશની ઉપર ભોગો ભોગવવાની ઈચ્છા કરે તો એને યશ ક્યારે ન મળે. એ અપયશને પાત્ર થાય, બીડાઈ સુકૃત અને એના સુકૃત વધે જાય, જેના સુકૃત વધ્યા હોય વધે તેને, અને એને તો યશ જ મળે છે. સારા સુકૃતને નો વધારો થાય મૃત્યુની અંદર, અને મૃત્યુ પછી પણ એ મરનારને યશ મળે છે. એટલા માટે જીવત સકલ જન્મ, અરે તારા પિતા જીવતા હતા મહારાજ દશરથજી રાજા, ત્યારે જીવનભર અનેક ફળ એમણે ભોગવ્યા છે, સારા ફળ ભોગવ્યા છે. એમ કહ્યું જીવત જીવનને એમણે જીવી જાણ્યું છે, એમણે પોતાના જીવનને પૂરેપૂરી રીતે સફળ કરી જાણ્યું છે. જીવનનો કોઈ પણ એક એક ભાગ એવો નહોતો કે એમને ક્લેશ હોય, અપયશ હોય. મહારાજ દશરથજી તો બસ યશ મેળવીને ગયા છે, એમની જરાય ચિંતા કરવા જેવી નથી. એમને તો સદગતિ જ મળી છે, એમને તો ભગવાને પોતાના ધામમાં જ પોતાના શરણે જ લઈ લીધેલા છે, એમને ત્યાં ખૂબ શાંતિ જ આપેલી છે. એટલે એમનો તો યશ જ છે, એમને માટે જરાય ચિંતા કરવાની કરવા જેવી નથી. અને જો જીવન કેટલું સફળ જીવ્યા છે અને દરેક વખતે સુખી, અને જગતની અંદર જેનો યશ પ્રાપ્ત યશ જેણે મેળવેલો હતો, અને છેલ્લે છેલ્લે આટલા ભાવપૂર્વક ભગવાનના સુરપતિ સદન સિધાએ એ સ્વર્ગ સિધાવ્યા છે, એમની અવગતિ કે દુર્ગતિ જરાય થઈ નથી. એટલે અસ અનુમાની આમ મનમાં માની લઈને ભરત, અને મનમાં ધીરજ ધારણ કર, બસ આ જ રસ્તો છે. મૃત્યુ પછીની દરેક પરિસ્થિતિ માણસને સમજાવીને એને બહાર કાઢવા માટે છે. પણ મૃત્યુ એ મૃત્યુ છે, એની ખોટ કોઈ પૂરી શકતું નથી, અને એ સ્થિતિમાંથી એકદમ જલ્દી કોઈ સમય સિવાય બીજું કોઈ બહાર કાઢી શકતું નથી. પછી એને ગમે તેટલા ઉપદેશ, ગમે એટલી શિખામણ, ગમે એટલી સમજ આપવામાં આવે, પણ માણસને એ ગળે ઉતરે જ નહીં. અને જેમ બહાનાબાજી હોય ને, કોઈ કામ કરવું કે ન કરવું એના માટે બહાનાબાજી હોય, એમ આ સમજાવટ, ઉપદેશ, શિખામણ એ મૃત્યુના પ્રસંગ આગળ માત્ર બહાનાબાજી છે. કારણ કે પીડા એ પીડા છે, મૃત્યુનું દુઃખ એ દુઃખ છે, અને એ વાસ્તવિક છે, એને કોઈ હલાવી શકતું નથી, એ ખોટ કોઈ પૂરી શકતું નથી. પણ બસ એ માત્ર એમાંથી બહાર કાઢનાર એક સમય છે. સમય જતાં ધીરે ધીરે માણસ પાછો બધો જ ભૂલી જઈને ફરી પાછો જેવો હતો એવો ને એવો પાછો ચાલવા માટે થઈ જાય. એના માટે કહ્યું કે અંત અંત અમર પતિ સદન સિધાયો. આમ બાનાબાજી કાઢીને પોતાના પિતાના મૃત્યુનો આઘાત એને હળવો, કોઈ પણ મૃત્યુને હળવાશ માટે બહાનાબાજી જ કરવી પડે. ભાઈ ચાલો ને હવે ગયા, ફરી પાછા આવવાના જ કહ્યું. જાતસ્ય હિ દ્રોર મૃત્યુ, જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. તસ્માદ અપરિહાર્યથમ, એની ચિંતા ન કરીશ. હવે ચિંતા કરીને શું કરશું? કાલે આ દુઃખના દાડા પૂરા થશે. આમ કહી એને આશ્વાસન આપવા સિવાય બીજું કશું એની પાસે હોતું નથી. માત્ર બહુ તમે આશ્વાસન આપી શકો એ વ્યક્તિને, પણ બીજું એને સુખ કે શાંતિ તો ન જ આપી શકાય. અસ અનુમાન. અને એટલા માટે આ બધું છોડ ભરત, દીકરાને કહે છે માં આ બધી ચિંતા દૂર કર, મગજ મનમાંથી કાઢી નાખ. કહો પિતાના મૃત્યુ આગળ પુત્રને એમ કહેવામાં આવે કે આ બધું છોડી ભૂલી જાવ, આ બધી ચિંતા ના કરીશ. બસ કેવી નિષ્ઠુરતાની ભાષાઓનો ઉપયોગ કરે છે. બસ આ આખી અયોધ્યાનું રાજ છે ને, એ બધી પ્રજાને ને સમાજને લઈને શાંતિથી રાજ કરને. આજના કલિકાલની સ્થિતિ આવી ગઈ, જેનું જે આવ્યું જેટલું આવ્યું. રિકરિંગ કરવાની હોય 15,000-15,000ની દર મહિને 2,000-2,000ની કરવા માંડજે, અને છેવટે ફુલેકું કરી નાખવાનું. એમ સહિત સમાજ રાજ, બસ શાંતિથી રાજ કર. તારા માટે તો મેં આ બધી મથામણ કરી છે, આ બધી માથાકૂટને અપયશ, તને આ સત્તા અને રાજ મળે એટલા માટે કહ્યું, માટે રાજ કર શાંતિ.